நமோஹரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆரதிஹானம் நமோ வஜ்ராயானம் நமோ லோயே சர்வசாஹூனம் பூதகால பிரபு ஆபிதா வமேரா வர்த்தமான் வர்த்தமான ஜோ ஆபிதா பவிஷ்ய மம ஜானி. સોલ સાયન્સ ના ક્લાસમાં આપણી ચર્ચા જીનાગમના એક અત્યંત મહત્વપૂર્ણ વિષય ઉપર ચાલુ થઈ છે, જેનું નામ છે કર્મ. આપણે કર્મ સિદ્ધાંતને ભણી રહ્યા છે. ત્રણ લેક્ચરથી આ વિષય પ્રારંભ થયો છે અને હવે આપણે આ વિષયને આગળ વધારી રહ્યા છે. કર્મ સિદ્ધાંત એક એવો સિદ્ધાંત છે જીનાગમનો, કે જીનાગમના અનેક સિદ્ધાંતોમાંનો એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે. જીનાગમના હરેક સિદ્ધાંત જીનાગમના અનેક સિદ્ધાંતો જીવને ખરેખર નિર્ભય બનાવે છે. એમાંનો આ એક સિદ્ધાંત છે કર્મ સિદ્ધાંત. બધા જ સિદ્ધાંતો જીવને નિર્ભય બનાવે છે. એમાંનો આ એક સિદ્ધાંત છે કર્મ સિદ્ધાંત. એની આપણે ચર્ચા કરી રહ્યા છે. કર્મ સિદ્ધાંત કહો, કર્મ થિયરી કહો, કર્મ ફિલોસોફી કહો, કર્મનું સ્વરૂપ કહો, જીવ અને કર્મની સ્વતંત્રતા કહો, જે કહેવું હોય એ કહો, પરંતુ સમજવાનું એ છે કે કર્મ સિદ્ધાંત જીવને નિર્ભય કેવી રીતના બનાવે છે. આપણે થોડીક જનરલ ચર્ચા કર્મ સંબંધી ભૂમિકા આપણે બાંધીને થોડીક જનરલ સામાન્ય ચર્ચા કરીને then we will go in the detail of each and every karma. Apna sudin apne je sikhya ane revise be minute ma karu chu ane thodi ka apne charcha ane agar pan vadharchu. Apne sauthi pehla karma kone kera, chalo point wise apne laiye ile badane ekdam khyal ma aave. Sauthi pehla karma kone kehevay, to ek karma ni ek ekdam samanya paribhasha, very general ડેફિનેશન ઓફ ધ ટર્મ કર્મ. કર્મ એટલે એક કાર્ય, વિશિષ્ટ કાર્યને કર્મ કહેવાય છે. હમણાં આઠ કર્મ, જ્ઞાનાવરણાદી આઠ કર્મ એ બધી વાત મગજમાં નહીં લાવતા. જ્યારે એ વાત આવશે ત્યારે એ વાતને હું સ્પેસિફિકલી ડિફાઇન કરીશ. રાઇટ નાઉ વી આર જસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ બેસિક ડેફિનેશન ઓફ કર્મ, કે કર્મ કોને કહેવાય. તો કે વિશિષ્ટ પરિણમનને કર્મ કહેવાય છે. એક વિશિષ્ટ દ્રવ્યની એક વિશિષ્ટ પરિણમન સામર્થ્યને કર્મ કહેવાય છે. સમજાય છે? એક વિશિષ્ટ જે કાર્ય થયું, સ્પેસિફિક કાર્ય જે થયું, સમજાય છે, એને કહેવાય કર્મ. જેવી રીતના આ માઉસ છે હમણાં, બરાબર છે, કમ્પ્યુટરના લેંગ્વેજમાં આને માઉસ કહેવાય ને. તો હમણાં પૂદગલ આ માઉસ રૂપી એક વિશિષ્ટ કર્મ રૂપે પરિણમ્યું છે. તો હમણાં પૂદગલની આ વિશિષ્ટ કર્મ દશા છે. કર્મ દશા એટલે વિશિષ્ટ કર્મ છે, વિશિષ્ટ દશા છે, વિશિષ્ટ કાર્ય છે, સ્પેસિફિક કાર્ય, વિશેષ કાર્ય પૂદગલનું હમણાં માઉસ છે. જે રીતના પૂદગલનું હમણાં આ બુક એક વિશેષ કાર્ય છે. તો પૂદગલ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ બુક, સમ પૂદગલ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ કમ્પ્યુટર, સમ પૂદગલ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ શરીર. તો આ બધીની પૂદગલની વિશિષ્ટ દશા છે, વિશિષ્ટ કાર્ય છે, વિશિષ્ટ કર્મ છે. બરાબર છે? આ એક પોઈન્ટ છે. હવે બીજો પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ, કર્મના પોઈન્ટ વાઇઝ લઉં છું. કર્મના મુખ્ય ત્રણ ભેદ છે. હવે આ જે વિશિષ્ટ દશા થાય છે એના મુખ્ય ત્રણ ભેદ છે. સમજાય છે? અગર આપણા આજુબાજુમાં જે આ બધી વાતો છે, ઘટના છે, સંયોગો છે, એને લક્ષ્યમાં લઈને વાત કરું છું. તો કર્મના ત્રણ ભેદ છે. કયા ત્રણ ભેદ છે? તો કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. હવે આપણે આનું સ્પેસિફિક સ્વરૂપ સમજશું. પહેલા આપણે કર્મની એક સામાન્ય પરિભાષા ભણ્યા અને હવે આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ, એ કર્મના મુખ્યતઃ ત્રણ ભેદ છે, એ ત્રણ ભેદને આપણે જોઈએ. બરાબર? તો આ ત્રણ ભેદ થયા. હવે ભાવ કર્મ કોને કહેવાય? ભાવ કર્મ કોને કહેવાય તો કે એકદમ શોર્ટમાં હું રિવાઇઝ કરું છું, લાસ્ટ ટાઈમ આપણે આ થોડું લીધું હતું અને આને આજે આપણે આગળ વધારવાનું. ભાવ કર્મ કોને કહેવાય તો આત્મામાં પ્રતિ સમય, આત્મામાં ભાવ કર્મની ઉત્પત્તિ છ દ્રવ્યમાંથી શેમાં થાય છે તો ખાલી આત્મામાં થાય છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી થતી. બરાબર છે? તો ભાવ કર્મ એ આત્માનું વિશિષ્ટ પરિણમન છે એમ કહેવાય. બરાબર છે? ભાવ કર્મ એ આત્માનું વિશિષ્ટ પરિણમન છે, વિશિષ્ટ કાર્ય છે, સ્પેસિફિક કાર્ય છે, જે આત્મામાં થાય છે, બીજા કોઈ દ્રવ્યમાં નથી થતું. બરાબર? તો ભાવ કર્મ કોને કહેવાય તો આત્મામાં સંસારી જીવના આત્મામાં, સંસારી આત્મામાં જે પ્રતિ સમય અલગ અલગ પ્રકારના, વિવિધ પ્રકારના મોહરાગ દ્વેષના પરિણામ થાય છે એ ભાવ કર્મ છે. બરાબર? મોહરાગ દ્વેષના પરિણામનું નામ શું છે? ભાવ કર્મ છે. જેવી રીતના ખાવાનો ભાવ, પીવાનો ભાવ, સુવાનો ભાવ, બરાબર, કાર્ય, કોઈ પણ અલગ અલગ પ્રકારના કાર્ય કરવાનો ભાવ, સ્વાધ્યાય કરવાનો ભાવ, એ પણ આત્માનો એક ભાવ કર્મ છે. એટલે શુભ ભાવ કહો, અશુભ ભાવ કહો, તો એ બધા શું છે તો કે ભાવ કર્મ છે. બરાબર? તો ભાવ કર્મની વાત થઈ. ભાવ કર્મ એટલે આત્મામાં સવારથી રાત સુધી પ્રતિ સમય થવા વાળા અલગ અલગ પ્રકારના વિભાવ ભાવ. હમણાં ભાવ કર્મને વિભાવ ભાવના એંગલથી લેજો. વિભાવ ભાવ, વિકારી ભાવ, મોહરાગ દ્વેષના ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ બધા આવી ગયા એમાં. મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ આવી ગયું એમાં. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, અસંખ્યાત લોક પ્રમાણ ભાવ કર્મના ભેદ છે. ઘણા બધા ભેદ છે. એમાં પણ તારતમ્યતા, ઇન્ટેન્સિટી, ડેન્સિટી, તીવ્રતા, મંદતા, ટાઈપ, શુભ ભાવ, અશુભ ભાવ. પોઈન્ટ સમજાય છે? તો એ પ્રમાણે ભાવ કર્મ એટલે આત્મામાં ઉત્પન્ન થતા રાગ દ્વેષના પરિણામ, એનું નામ ભાવ કર્મ છે. હવે દ્રવ્ય કર્મની પરિભાષા જીનાગમમાં બહુ સરસ આવી છે. દ્રવ્ય કર્મ કોને કહેવાય તો જો હવે શું કહે છે, જીવના મોહ રાગ દ્વેષ પરિણામોનું નિમિત્ત, મોહરાગ દ્વેષ પરિણામો કે નિમિત્ત સે, મોહરાગ દ્વેષના પરિણામના નિમિત્તથી સ્વયં જે પરિણમિત, કોની પરિભાષા કહું છું, દ્રવ્ય કર્મની, દ્રવ્ય કર્મની, કર્મ, દ્રવ્ય કર્મ જે આપણો વિષય છે. બરાબર છે? પણ એકચ્યુઅલી તો આપણે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ જ આપણે ભણવાના છે ડિટેલમાં. સો જેટલા પણ કર્મના લેક્ચર્સ થશે આ ત્રણ ટર્મ્સના બેસિસ પર થશે, આ ત્રણ ટર્મ્સના આધારે થશે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. તો ભાવ કર્મની આપણે વાત કરી, હવે દ્રવ્ય કર્મ કે આત્મામાં ઉત્પન્ન થતા મોરાગ દેશના પરિણામનું નિમિત્ત પામીને જે કારમાન વર્ગણા છે, એ કારમાન વર્ગણાની એક વિશિષ્ટ અવસ્થાને, સ્પેસિફિક અવસ્થાને કર્મ કહેવાય છે, દ્રવ્ય કર્મ કહેવાય. કારમાન વર્ગણાના પરિણમનને, એમ પણ લખી શકો, કારમાન વર્ગણાના પરિણમનને કર્મ કહેવાય છે. કારમાન વર્ગણા જે કર્મ રૂપે પરિણમિત થાય છે એને દ્રવ્ય કર્મ કહેવાય છે. દ્રવ્ય કર્મ શું કીધું? આખા લોકાકાશમાં, આખા લોકાકાશમાં કારમાન વર્ગણા ઠસાઠસ ભરેલી છે. સમજાય છે? વર્ગણા છે ને, વર્ગણા એટલે રો મટીરિયલ. 22 પ્રકારની વર્ગણાની વાત આવે છે અને જીવ સાથે 5 પ્રકારની વર્ગણાનો સંબંધ છે. સાંભળો થોડું ધ્યાનથી, તમને સમજાશે. ઘણા માટે વિષય નવો છે અને પહેલી વાર વાતો સાંભળી રહ્યા છે ને, ઘણાએ વાતો બધી સાંભળી છે. હું બહુ શોર્ટમાં વાત કરું છું, ઇમ્પોર્ટન્ટ વાત કરું છું અને જે આ કર્મ ચેપ્ટરથી રિલેટેડ છે એ બધી વાતો કરું છું. તો 22 પ્રકારની વર્ગણા છે, એમાંથી જીવ સાથે સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ 5 વર્ગણાઓનો છે. 5 વર્ગણામાં એક કારમાન વર્ગણા છે. ખાલી નામ બોલું છું ધ્યાનથી સાંભળજો, યાદ રહે એવો કોઈ આગ્રહ નહીં રાખતા. આહાર વર્ગનાથી આ શરીર બને છે, ઇટ ઇઝ અ રો મટીરિયલ. એનાથી શું બન્યું? રો મટીરિયલ. એ રો મટીરિયલથી શું બન્યું? આ શરીર બને. તો એ જે શરીર બને જે વર્ગનાથી એને આહાર વર્ગના કહેવાય. હમણાં આ શરીર જે છે ઔદારિક શરીર, વૈકરિક ઔદારિક શરીર, આહારક શરીર જેનાથી બને, અહીં સમજાય છે, એને કઈ વર્ગના કહેવાય? આહારક વર્ગના કહેવાય. બરાબર છે? તો આ ઔદારિક શરીર જેનાથી બને છે એને આહાર વર્ગના કહેવાય. એ રો મટીરિયલ છે અને આ ફિનિશ્ડ ગુડ છે. રો મટીરિયલ અને ફિનિશ્ડ પ્રોડક્ટ. તો એ આહાર વર્ગના એ રો મટીરિયલ છે અને આ આહાર વર્ગના એ આ શરીર રૂપે પરિણમિત થયું. તો આહાર વર્ગનાની આ શરીર એ વિશિષ્ટ અવસ્થા છે. પોઈન્ટ પકડજો, એક એક વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણને એમ થાય આપણે આ શરીરને મેન્ટેન કરીએ છીએ, આપણે બનાવ્યું, આપણે આમ કર્યું, પરંતુ આ આહાર વર્ગનાનું કામ છે, આપણું કામ નથી. સમજાય છે? જાતિ જ અલગ છે આ શરીરની, વર્ગના જ અલગ છે. જળ છે એ રો મટીરિયલ પણ જળ છે અને આ ફિનિશ્ડ ગુડ પણ જળ છે અને એમાં રહેલો આત્મા ચેતન છે. આત્મા જુદી જાતિનો છે અને આ જે શરીર છે એ જુદી જાતિનું છે અને આનો રો મટીરિયલ જ અલગ છે. તો આહાર વર્ગનાથી આ શરીર બને છે. એવી રીતના કારમાન વર્ગના જે લોકમાં થસાથસ ભરેલી છે એ રો મટીરિયલ છે. બધે આપણે જ્યાં બેઠા છે ત્યાં બધે આખા લોકમાં એ કારમાન વર્ગના રૂપ રો મટીરિયલ થસાટસ ભરેલું છે અને એ રો મટીરિયલમાં કર્મ રૂપે પ્રણમન થવાની યોગ્યતા છે. જેવી રીતના આહાર વર્ગનામાં શરીર આ નો કર્મ આ શરીર રૂપે પ્રણમન થવાની યોગ્યતા છે, એવી રીતના કારમાન વર્ગનામાં કર્મ રૂપે પ્રણમન થવાની યોગ્યતા છે. સો આપણે રો મટીરિયલ અને ફિનિશ ગુડ ની વાત કરીએ છીએ, ફિનિશ્ડ પ્રોડક્ટ. તો કારમાન વર્ગના એ રો મટીરિયલ છે અને પછી આત્મામાં જયારે રાગદ્વેષના પરિણામ થાય છે ત્યારે એનું નિમિત્ત પામીને એ કારમાન વર્ગણા એ કર્મ રૂપે પરિણમિત થઈને એ આત્મા સાથે બંધાય છે, જોડાય છે, એનો સંબંધ થાય છે. હવે સંબંધની વાત આપણો નેક્સ્ટ પોઈન્ટ છે. બરાબર છે? તો આપણે કારમાન વર્ગણાની વાત કરીએ. જેવી રીતના ભાષા વર્ગના, તો આ જે શબ્દ, જે આ શબ્દ નીકળે છે ને, હું આજે તમને સમજાવીશ, તો આજે હું આ વિષય તમને સમજાવીશ, જીના ગમમાં આચાર્ય દેવે આ વિષય સમજાવ્યો છે. તો આ જે શબ્દ નીકળે ને, છે, સમજાવ્યો છે, આ વિષય બહુ મહત્વનો છે. તું આત્મા છે, તું શુદ્ધાત્મા છે. તો આત્મા, શુદ્ધાત્મા, આ જે શબ્દ છે એ ફિનિશ્ડ ગુડ છે, ફિનિશ્ડ પ્રોડક્ટ છે. અને એનું રો મટીરિયલ શું છે? તો કે ભાષા વર્ગણા. ભાષા વર્ગણા થી શબ્દ, કારમાન વર્ગણા થી કર્મ, આહાર વર્ગણા થી શરીર, મનોવર્ગણા થી મન અને તેજસ વર્ગણા થી તેજસ શરીર. સમજાય છે? તો આ રીતે આ વર્ગણાઓની વાત જીનાગમમાં આવી છે. પૂદગલ છે, પ્યોર પૂદગલ. વર્ગણા પણ પૂદગલ, વર્ગણા પૂદગલ છે, તો એનું ફિનિશ્ડ પ્રોડક્ટ પણ પૂદગલ જ હોય ને. આ પૂદગલ દ્રવ્ય છે, તો એનું જે આ રૂમાલ રૂપ જે ફિનિશ પ્રોડક્ટ છે એ પણ પૂદગલ છે. આ પૂદગલની અવસ્થા છે, આ પૂદગલની એક દશા છે, પૂદગલનું એક કાર્ય છે. બરાબર છે? તો આ વાત આવી. હવે શું વાત કહી આપણે? કે કારમાન વર્ગના કર્મ રૂપે પ્રણમે અને દ્રવ્ય કર્મ કહેવાય. અને એમાં નિમિત્ત કોણ છે? નિમિત્ત તો કે જીવના મોરા દ્વેષની ચિકાસ. જ્યાં ચિકાસ, તેલ ચીપકેલું છે તો રેત આવીને ચીપકશે. તેલ અને રેત, તો મોરાગ દ્વેષ રૂપી પરિણામ અને કર્મનું આવું. બરાબર? તો એ કારમાન વર્ગનાનું કર્મ રૂપે પરિણમવું એનું નામ છે દ્રવ્ય કર્મ. અને એમાં નિમિત્ત મોરાગ દ્વેષના પરિણામ. તો આખી પરિભાષા શું થઈ? કે આત્માના મોરાગ દ્વેષના પરિણામનું નિમિત્ત પામીને કારમાન વર્ગણાનું કર્મ રૂપે આવીને પ્રણમવું એ કારમાન વર્ગણાની એક વિશિષ્ટ દશા, વિશિષ્ટ અવસ્થા. વિશિષ્ટ શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. એક સ્પેસિફિક અવસ્થા, કઈ અવસ્થા રૂપે કારમાન વર્ગના પ્રણમશે એ પણ ફિક્સ છે, એ પણ નક્કી છે. અને કયા જીવ સાથે કઈ કારમાન વર્ગના કર્મ રૂપે પ્રણમશે એ પણ નક્કી છે. કેટલા કર્મ આવશે નક્કી છે, ક્યારે કયો કર્મ આવશે એ નક્કી છે, કેટલા ટાઈમ સુધી આવશે એ નક્કી છે, સમજાય છે, કેવો ઉદય આવશે ને કેવું ફળ આપશે એ પણ નક્કી છે, બધું નક્કી છે. કારણ કે કર્મ એક સ્વતંત્ર દ્રવ્ય છે, કર્મ એક સ્વતંત્ર આઈડેન્ટિટી છે, એ કાર્મન વર્ગના એક સ્વતંત્ર દ્રવ્ય છે, અને જીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે. નિમિત્ત નિમિત્તે ઘનિષ્ઠમ, તુરલમજી સાહેબ કહે છે ઘનિષ્ઠમ નિમિત્ત નિમિત્તે સંબંધ છે, પરંતુ કરતા કર્મ સંબંધ નથી. એક એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. હમણાં સ્વામીભાઈના ક્લાસમાં નિમિત્ત ઉપાદાનની એટલી બધી માર્મિક અને ગંભીર ચર્ચાઓ કેટલા દિવસથી ચાલે છે, સમજાય છે, જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધારે. તો એ જ વાત કેટલી બધી આવે છે ને કે ઉપાદાનમાં ઉપાદાનથી કાર્ય થાય છે, નિમિત્તની હાજરી છે, નિમિત્ત પરદ્રવ્ય છે, નિમિત્ત કઈ કરતું નથી. આ બધા સિદ્ધાંતો આપણે કેટલા વર્ષોથી ગુરુદેવશ્રીના પ્રતાપે સાંભળી રહ્યા છે, હવે એની શ્રદ્ધા આપણને થવી જોઈએ, બરાબર છે. તો એ કાર્મન વર્ગણા એ કર્મ રૂપે આવીને પ્રણમે છે, એનું નામ છે દ્રવ્ય કર્મ. તો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. નો કર્મ, નો કર્મ કોને કહેવાય? તો દ્રવ્ય કર્મના ઉદયમાં, વેરી સિમ્પલ ડેફિનેશન વી આર મેકિંગ અબાઉટ નો કર્મ. દ્રવ્ય કર્મના ઉદયમાં, ઉદય શબ્દ ધ્યાનમાં રાખજો, બંધ સત્તા ઉદય એની આપણે વાત કરશું. તો દ્રવ્ય કર્મના ઉદયમાં મળેલી સામગ્રીનું નામ નો કર્મ છે. વેરી સિમ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ. દ્રવ્ય કર્મના ઉદયમાં પ્રાપ્ત થયેલી સામગ્રી, સમજાય છે, જે આપણને સામગ્રી મળે છે એનું નામ છે શું છે? એનું નામ છે નો કર્મ. જેવી રીતના આ એક રૂમાલનો પણ આત્માને સંયોગ થયો, આ પેનનો આત્માને સંયોગ થયો, શરીરનો આત્માને સંયોગ થયો, સંબંધ થયો, મળ્યા આ બધા પદાર્થો, તો એની પાછળ કારણ શું છે? તો કે દ્રવ્ય કર્મનો ઉદય છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપણ છે, બરાબર. તો બે નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપણે જોયા, પૂર્વના દ્રવ્ય કર્મનો ઉદય અને વર્તમાનમાં મળતી સામગ્રી. કર્મનો ઉદય અને મળતી સામગ્રી, તો એ બે વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને એ અંદરમાં, આત્માના અંદરમાં થતા પરિણામ અને નવીન બંધાતા કર્મ. તો આત્માના પરિણામ અને નવીન કર્મનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ, અને પૂર્વના કર્મનો ઉદય અને વર્તમાન સામગ્રીનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ. તો ચાર વાત આવી ગઈ, પૂર્વનો દ્રવ્ય કર્મનો ઉદય, બહારમાં મળતી સામગ્રી. રિલેટ કરજો, સમજાય છે, એકદમ ધ્યાનથી રિલેટ કરજો કે આ બધી વસ્તુ આપણી આજુબાજુ છે અને આપણા બધાની વચ્ચે છે. પૂર્વનો દ્રવ્ય કર્મનો ઉદય, બહારમાં મળતી સામગ્રી, આત્માનું એમાં જોડાણ થવું, મોર આ દ્વેષના પરિણામ થવા અને એનું નિમિત્ત પામીને નવીન કર્મનો બંધ થવો. નવીન કર્મનો બંધ, પૂર્વ કર્મનો ઉદય, સમજાય છે. તો પૂર્વ કર્મનો ઉદય આવ્યો, બાહ્યમાં સામગ્રી મળી. જેવી રીતના પૂર્વ કર્મનો ઉદય આવ્યો કે આજે 10 વાગે મને આ રૂમાલ હું ખરીદવાની છું, બરાબર છે. તો આ રૂમાલ ખરીદવાની છું, તો આ રૂમાલનો સંયોગ થયો. તો આ રૂમાલ સાથે મારો, હવે ત્રીજો ચેપ્ટર, આ રૂમાલ સાથે મારો સંયોગ સંબંધ છે. જો અગેન, પહેલા આપણે કર્મની પરિભાષા લીધી, સામાન્ય પરિભાષા, પછી આપણે કર્મના ત્રણ પ્રકાર લીધા, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. ભાવ કર્મની ડેફિનેશન જોઈ, દ્રવ્ય કર્મની ડેફિનેશન જોઈ, નો કર્મની ડેફિનેશન જોઈ, અને એમાંથી ચાર પોઈન્ટ ઉભા થયા. ચાર પોઈન્ટ ઉભા થયા, કયા ચાર પોઈન્ટ ઉભા થયા? પૂર્વનો દ્રવ્ય કર્મનો ઉદય, બરાબર છે, એમાં મળેલી આ બધી બહારની સામગ્રી, ઘર, જેને જેને જે મળ્યું છે, બધાનું અલગ અલગ છે ને, સમજાય છે, બધાના ઉદય અલગ છે ને, કર્મના ઉદય અલગ છે એટલે બહારની સામગ્રી અલગ છે. યુ વી કેન સી ધ ડિફરન્સ, બરાબર છે. તો શરીર અલગ છે બધાના, આ બધા આત્માઓના સંયોગમાં શરીર અલગ છે, બરાબર. શરીરથી રિલેટેડ બાહ્યમાં માતા પિતા અલગ છે, પતિ પત્ની અલગ છે, બાળ બચ્ચા અલગ છે, ધન દોલત અલગ છે, ઘર અલગ છે, બધી સામગ્રી અલગ 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 બધાના જીવનમાં, બધાના સંયોગમાં જોવામાં આવે છે. તો એની પાછળનું કારણ શું છે? સમજાય છે, બહુ બહુ સુપર થિયરી છે. એની પાછળનું કારણ છે પૂર્વનો દ્રવ્ય કર્મનો ઉદય. સો નાવ વી હેવ ટુ સ્ટોપ કમ્પ્લેનિંગ અબાઉટ વેરી વેરી સિલી થિંગ્સ ઇન અવર લાઈફ. વી ગેટ સ્ટક ઇન સચ સ્મોલ સ્મોલ થિંગ્સ દેટ આપણે જ ખરેખર આપણા અંદરમાં આપણો પ્રોગ્રેસ નથી કરતા. વી ગેટ સ્ટક ઇન વેરી સ્મોલ થિંગ. આમ કેમ થયું, આમ કેમ મળ્યું, આજ કેમ મળ્યા, આમ કેમ આવ્યું, આમ કેમ આવ્યું, આમ કેમ થયું, આમ કેમ થયું. વી ડોન્ટ હેવ એની રાઇટ ટુ કમ્પ્લેન અબાઉટ ધીસ થિંગ્સ બીકોઝ ધ હોલ ડિપાર્ટમેન્ટ ઇઝ ઇન ધ હેન્ડ ઓફ પૂર્વ કર્મનો ઉદય. દેટ ફૂલ ડિપાર્ટમેન્ટ ઇઝ ડિફરન્ટ. પૂર્વ કર્મના એમ વિચારવાનું કે કર્મનો ઉદય હતો એટલે આ મળ્યું, અને એ કર્મનો ઉદય એટલે આવ્યો કારણ કે મેં પૂર્વમાં એવા કર્મ બાંધ્યા છે. સો વેન યુ ગો યુ નો ઇન ધ પાસ્ટ દેન યુ વિલ સ્ટીલ યુ નો ફાઇન્ડ સો મચ ઓફ ડેપ્થ ઇન ધીસ કોન્સેપ્ટ કે ભાઈ એ કર્મનો ઉદય કેમ આવ્યો. નાવ સમવન આસ્ક ક્વેશ્ચન, કેમ આવો ઉદય આવ્યો આને? તો પછી પ્રશ્ન આચાર્ય દેવ કે છે કેમ એવા કર્મો બાંધ્યા, હવે કર્મ કેમ બાંધ્યા, તો કેમ કર્મ બંધાયા, ચલો કેમ આવા કર્મ બંધાયા, તો કેમ એવા પરિણામ કર્યા, પૂર્વમાં કેમ એવા પરિણામ કર્યા કે પ્રતિકૂળતા આવી, પૂર્વમાં કેમ એવા પરિણામ કર્યા ને એવા કર્મો બાંધ્યા. સમજાય છે કે શરીરમાં રોગ આવ્યો, શરીર મળ્યું તો રોગી મળ્યું, ઘર કુટુંબ પરિવાર મળ્યા, મળ્યા તો માથાના મળ્યા, પૈસા મળ્યા તો ઓછા મળ્યા, અને મળ્યા તો વયા ગયા, ચક્યા નહીં, પુત્ર આદિ વયા ગયા. પોઈન્ટ સમજાય છે? તો એ જે બહારમાં પરિવર્તન દેખાય છે, સો ઇટ ઇઝ ટોટલી રિલેટેડ ટુ અવર પાસ્ટ. Understand the theory and understand the whole philosophy. So that, you know, our blame game, our complaints, સમજાય છે? આપણી આકુરતા, આપણો ભય, આપણું દુઃખ, આપણો કશાય, રાગ દ્વેષ બધું ખતમ થઈ જશે. તરત જ આન્સર મળી જશે. તરત વીલ ગેટ ધ આન્સર કે ઓ આ કેમ આમ થયું. ઓકે, પૂર્વ કર્મનો ઉદય આવ્યો એટલે આ પ્રમાણે સ્થિતિ બની અને આપણા બનવાની છે. પોઈન્ટ સમજાય છે? એમાં કોઈ કાંઈ ચેન્જ ના કરી શકે. તો આપણે પહેલાથી શીખ્યા કે કોઈ પણ દ્રવ્ય ના વિશિષ્ટ પરિણામને કર્મ કહેવાય છે. પછી શું શીખ્યા કે કર્મના ત્રણ પ્રકાર છે, દ્રવ્ય ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. પછી આપણે ત્રણેયની ડેફિનેશન શીખ્યા અને એમાંથી ચાર વસ્તુ શીખ્યા. સી, એકદમ લાઇનસર જઈએ છે, પોઈન્ટ વાઇઝ, ટોપિક વાઇઝ, એટલે એકદમ ઇઝી થાય સમજવા માટે. એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર યુ હેવ 10 પોઈન્ટ ઇન ફ્રન્ટ ઓફ યુ કે ટુડે વી લર્ન 10 પોઈન્ટ રિગાર્ડિંગ કર્મ થિયરી. બરાબર છે? તો ત્રણ ડેફિનેશનમાંથી ચાર વસ્તુ શું શીખ્યા? ત્રણ ડેફિનેશન બધાને ખ્યાલમાં આવી, ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ. એમાંથી ચાર વસ્તુ શું શીખ્યા? પૂર્વ કર્મનો ઉદય, એમાં મળેલી બહારની સામગ્રી. બરાબર છે? અને એ અલગ અલગ એટલે દેખાય છે કારણ કે કર્મનો ઉદય બધાનો અલગ અલગ છે, અને એ સામગ્રીમાં જોડાઈને આપણે જે મોરાગ દ્વેષના પરિણામ કરે. જેવી રીતે મેં કીધું, 10 વાગે મને આ રૂમાલ મળ્યો, મેં ખરીદ્યો દુકાનમાંથી અને મારા સહયોગમાં આવ્યો. હવે શું ચાલુ થઈ ગયું? તો કે આ રૂમાલને જોઈ જોઈને રાગ દ્વેષના પરિણામ ચાલુ થઈ ગયા. આ સારો આવ્યો, આ ખરાબ છે, અને સૌથી મોટી ભૂલ તો કે આ મારો છે, આ રૂમાલ મારો છે. એમાં મમત્વ થયું કે આ મારો છે. હું તો એક રૂમાલની વાત કરું છું. ઘર તો કે મારું છે, બાળક તો કે આ મારો છે, આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. સમજાય છે? જે કર્મના ઉદયમાં બાહ્યના સહયોગ નો કર્મ મળ્યા એમાં આપણે શું કરી લઈએ છીએ? મારાપણું કરીએ છીએ. એ મારાપણાનું નામ ભાવ કર્મ છે. ત્રીજો પોઈન્ટ, પહેલો પોઈન્ટ દ્રવ્ય કર્મનો ઉદય, બીજો પોઈન્ટ બાહ્યમાં મળતી સામગ્રી, ત્રીજો પોઈન્ટ એમાં જોડાઈને ભાવ કર્મ. ભાવ કર્મ એટલે મોરા દ્વેષના પરિણામ, મમત્વના પરિણામ, એકત્વના પરિણામ, સારા ખરાબના પરિણામ, રાગ દ્વેષના પરિણામ, સારા મારાના પરિણામ, શુભ પરિણામ, અશુભ પરિણામ, સારા ખરાબ પરિણામ. એ જે પરિણામ થાય છે એ પરિણામ ભાવ કર્મ છે. થર્ડ પોઈન્ટ, અને ભાવ કર્મના નિમિત્તે શું થાય છે? તો કે નવીન કર્મનો બંધ થાય છે. એનું નામ શું છે? તો કે એનું નામ છે નવીન દ્રવ્ય કર્મનો બંધ આવશે. નવીન કર્મમાં બંધ આવશે, પૂર્વ કર્મમાં ઉદય શબ્દ આવશે. તો આપણે ચાર વાત શીખે. ત્રણ પોઈન્ટ હમણાં સુધી થઈ ગયા. કયા ત્રણ પોઈન્ટ થયા? કર્મની એક સામાન્ય પરિભાષા, કર્મના ત્રણ પ્રકાર, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. ઓલવેઝ ટેક ભાવ કર્મ પહેલા, કારણ કે ભાવ કર્મ કોનું પ્રણમન છે? તો કે જીવનું પ્રણમન છે. ભાવ કર્મ કોનામાં થાય? આ પુદ્ગલમાં રાગ દ્વેષના પરિણામ થાય. આ રૂમાલને ફાડી નાખો તો એને ગુસ્સો આવે. પોઈન્ટ સમજાય છે? અને આપણને કેમ ગુસ્સો આવે છે? કારણ કે એ રાગ દ્વેષના પરિણામ કરવાની આપણામાં યોગ્યતા છે, એવી અશુદ્ધ યોગ્યતા આત્મામાં છે. એટલે આત્મા રાગ દ્વેષના પરિણામ કરે છે. અને આત્મા અગર પુરુષાર્થ કરે તો એ અશુદ્ધ યોગ્યતાનો અભાવ કરીને શુદ્ધ પ્રણમન કરવામાં પણ સમર્થ છે. પણ અશુદ્ધ પ્રણમન કરવામાં પણ આત્મા સમર્થ છે, એને કોઈ પરણમન કરાવતું નથી. રાગ દ્વેષના પરિણામ કોઈ પરદ્રવ્ય કરાવતું નથી. આ ફાટી ગયો અને આપણને ગુસ્સો આવ્યો તો એમાં આનો કોઈ વાક નથી. આ ખોવાઈ ગયો અને ગુસ્સો આવ્યો તો આનો કોઈ વાક નથી. આને જોઈને રાગ થાય છે એમાં આનો કોઈ વાક નથી. એટલે આના ઉપરથી આ ત્રણ શબ્દ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે આના ઉપરથી આપણને એટલું બધું શીખવા મળે છે કે આપણે જે નો કર્મને જોઈને રાગ દ્વેષના પ્રણામ કરીએ છીએ આપણી ભૂલ છે. એ આપણી અજ્ઞાનતા છે, એ આપણી મૂર્ખતા છે જેને આપણે બહુ હોશિયારી માનીએ છીએ. સમજાય છે? આપણે બહુ એમાં હોશિયારી માનીએ છીએ કે મેં આને મેન્ટેન કર્યું, મેં આને આમ રાખ્યું, મેં આ બિઝનેસ મેન્ટેન કર્યો, મેં આ બિઝનેસ વધાર્યો, મેં આ બિઝનેસ ચાલુ કર્યો, મેં આ બાળકને મોટો કર્યો, મેં આ બાળકને સંસ્કાર આપ્યા, મેં આ બાળકને ભણાવ્યું, મેં આને આમ કર્યું, મેં આને આમ કર્યું, મેં આને આમ કર્યું, મેં આને આમ કર્યું. જે આપણા અંદરમાં પ્રતિ સમય પરદ્રવ્ય ના નિમિત્તે રાગ દ્વેષના પરિણામ થાય છે એ આપણી પોતાની ભૂલ છે. ખ્યાલ આવે છે? પોઈન્ટ સમજાય છે? તો ત્રણ પોઈન્ટ હમણાં સુધી થઈ ગયા. હવે હું ચોથા પોઈન્ટ પર જાઉં છું. ત્રણ પોઈન્ટ કયા થયા હમણાં સુધી? ત્રણ પોઈન્ટ કયા થયા? કર્મની પરિભાષા, સામાન્ય પરિભાષા, કર્મના ત્રણ પ્રકાર, દ્રવ્ય કર્મ, ભાવકર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. બરાબર? ભાવકર્મ, લિટરલ મિનિંગ ઓફ ભાવકર્મ ઇઝ રાગ દ્વેષ. એક જ શબ્દમાં યાદ રાખો, ભાવકર્મ એટલે રાગ દ્વેષના પરિણામ. તો ભાવકર્મ, દ્રવ્ય કર્મ એટલે જે કારમાનવર્ગના કર્મ રૂપે પરિણમે છે દ્રવ્ય કર્મ, અને નો કર્મ એટલે દ્રવ્ય કર્મના ઉદયમાં પ્રાપ્ત થતી સામગ્રી, એને નો કર્મ કહેવાય છે. બરાબર? તો આ આપણે શીખ્યા અને એમાં આપણે ચાર વાત શીખ્યા. પૂર્વ કર્મનો ઉદય અને એમાં મળતી અલગ અલગ સામગ્રી અને એમાં જોડાઈને ભાવકર્મ અને એના નિમિત્તથી નવા દ્રવ્ય કર્મનો બંધ. તો પૂર્વ કર્મનો ઉદય, નવા દ્રવ્ય કર્મનો બંધ, એમાં રાગ દ્વેષના પરિણામ અને નિમિત્ત પરદ્રવ્ય, નો કર્મ એમાં નિમિત્ત છે. સમજાય છે? તો ચાર પોઈન્ટ મેઇન આમાં થઈ ગયા. હવે ત્રણ પોઈન્ટ પૂરા થઈ ગયા, હવે ચોથો પોઈન્ટ ચાલુ કરું છું. આ કર્મ સાથે આત્માનો કયા પ્રકારનો સંબંધ જીનાગમમાં કીધો છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે આ પોઈન્ટ પણ. ત્રણ પ્રકારના સંબંધની, હવે સંબંધની વાત કરું, સંબંધ બરાબર છે, ત્રણ પ્રકારના સંબંધની વાત કરું છું. જીનાગમમાં ઘણા બધા પ્રકારના સંબંધની ચર્ચા આવી છે. ઓલમોસ્ટ આઈ કેન ટેલ યુ કે 20-25 પ્રકારના સંબંધોની ચર્ચા જીનાગમમાં આવી છે. બરાબર છે? પણ એમાંથી હું ત્રણ પિક કરીને જે આપણા ટોપિકથી રિલેટેડ છે ત્રણ સંબંધની વાત કરું છું, એટલે વિષય હજી વધારે ક્લિયર થશે. હવે સૌથી પહેલો સંબંધ, બરાબર છે, સૌથી પહેલો સંબંધ છે સંયોગ સંબંધ. સાંભળજો ધ્યાનથી. આ રૂમાલ સાથે, એક્ઝામ્પલ, આ રૂમાલ સાથે આત્માનો કયો સંબંધ છે? સમજો, બહુ ઇમ્પોર્ટન્ટ વિષય છે. અત્યંત આપણે કહીએ ને વૈરાગ્ય અને સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો વિષય છે. રાગ દ્વેષનો ઘણો બધો અભાવ, ઘણી બધી માત્રામાં આ સંબંધનું સ્વરૂપ સમજીને, આ દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મની સ્વતંત્રતા સમજીને રાગ દ્વેષના પરિણામનો અભાવ થાય છે. કર્તૃત્વ બુદ્ધિ તૂટે છે. મિથ્યાત્વના મૂળ્ય હલે છે. જ્ઞાનમાં વિશુદ્ધતા આવે છે. પોઈન્ટ સમજાય છે? તો જો હવે ત્રણ પ્રકારના સંબંધ લઉં છું. સંયોગ સંબંધ, આ રૂમાલ, શરીર, સાંભળજો ધ્યાનથી, ઘર, કુટુંબ, પરિવાર, રૂપિયા, પૈસા, બાળક, સમજાય છે? જે પણ પરદ્રવ્ય આપણને દેખાય છે આત્માથી ભિન્ન, જે પણ સંયોગ બહારમાં દેખાય છે એની સાથે આત્માનો સંયોગ સંબંધ છે. સમજાય છે? એટલે નો કર્મ સાથે, શું કીધું? નો કર્મ સાથે આત્માનો કયો સંબંધ છે? તો કે નો કર્મ સાથે આત્માનો સંયોગ સંબંધ છે. પછી ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં ત્રણ વાત આવે છે આ સંબંધી, એ હું તમને ત્રણ વાત કહીશ. પહેલા આપણે ત્રણ સંબંધ સમજીએ. તો કયા ત્રણ સંબંધ છે? એક તો સંયોગ સંબંધ. જે સંયોગ સંબંધ છે આત્મા સાથે જેનો, એને આપણે સર્વસ્વ માની લીધું છે. એમાં આપણે એટલું બધું એકત્વ કરી લીધું છે કે આચાર્ય કહે છે કે પહેલા તો તું સંબંધ સમજ અને પછી તું એની સાથે ભેદ વિજ્ઞાન કર. કારણ કે અગર ભેદ વિજ્ઞાન નહીં કરે
અને એમાં તારું મમત્વ એમાંથી નહીં તૂટે તો ખરેખર તને બહુ નુકસાન થશે. તો સૌથી પહેલા તો સહયોગ સંબંધ સમજ્યા કોની સાથે છે, નો કર્મ. હવે ત્રણ શબ્દ આપણી પાસે આવી ગયા ને, દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મ, બરાબર છે. તો નો કર્મ સાથે આત્માનો સંયોગ સંબંધ છે, દ્રવ્ય કર્મ સાથે આત્માનો. થોડી પછી વાત કરશું આપણે, પહેલા હું ત્રણ સંબંધ કહી દઉં. દ્રવ્ય કર્મ સાથે, દ્રવ્ય કર્મ સાથે આત્માનો, હવે શબ્દ સાંભળજો બરાબર, શબ્દ બરાબર સાંભળજો, સંશ્લેષ સંબંધ છે. સંશ્લેષ સમજાય છે, હવે આનો મીનિંગ સમજાવશું. સંયોગ સંબંધ, સંશ્લેષ સંબંધ અને ત્રીજો સંબંધ છે એક ક્ષેત્ર અવગાહન સંબંધ, બરાબર છે. એક ક્ષેત્ર અવગાહન સંબંધ, ત્રણ સંબંધ થયા. પરદ્રવ્ય જે મારાથી અત્યંત ભિન્ન દૂરવર્તી છે, ક્ષેત્રથી જે દૂરવર્તી છે એની સાથે આત્માનો સંયોગ સંબંધ છે. એક ક્ષેત્રમાં રહેવા વાળા આત્માને શરીર સાથે, આત્માનો શરીર સાથે એક ક્ષેત્ર અવગાહન સંબંધ. તો આત્માનો અને શરીરનો એક ક્ષેત્ર અવગાહન સંબંધ થયો, આત્માનો અને પરદ્રવ્ય જે દૂરવર્તી છે. જે રીતે આપણે મંદિર જઈએ, સમજાય, ક્યાંય બારગામ જઈએ તો જે ઘર છે, જે રૂપિયા પૈસા છે, જે ગાડી છે, જે પણ છે એ બધું ત્યાં ને ત્યાં રહી જાય છે ને આપણે વયા જઈએ. પણ શરીર સાથે એવું નથી થતું. તો શરીર સાથે આત્માનો કેવો સંબંધ છે, એક ક્ષેત્ર અવગાહન સંબંધ. જેટલો ટાઈમ રહેશે એટલો એક ક્ષેત્રમાં રહેશે, સાથે સાથે રહેશે, એક જ ક્ષેત્રમાં રહેશે, ભલે એ બે એક નહીં થઈ જાય, પણ લોકના એક ક્ષેત્ર, કોમન ક્ષેત્રમાં રહેશે. એટલે એક ક્ષેત્ર અવગાહન સંબંધ કોનો છે કે આત્માનો અને શરીરનો. અને બાહ્યમાં ઘર, કુટુંબ, પરિવાર સાથે સંયોગ સંબંધ. હવે જોજો, સંયોગ સંબંધ છે, એક ક્ષેત્ર અવગાહન સંબંધ છે અને એમાં આપણે એકત્વ કરી બેઠા. એક ક્ષેત્ર અવગાહન સંબંધનો નિષેધ નથી જીના ગમમાં, એકત્વનો નિષેધ છે, કર્તૃત્વનો નિષેધ છે. અરે એક ક્ષેત્ર અવગાહન સંબંધને તું એકત્વ માની લે, એમાં તું એમાં તારું પોતાપણું કરી લે, તું એને પોતાના માની લે, તું તારી ઈચ્છા અનુસાર એ પરદ્રવ્યને પ્રણમન, પરદ્રવ્યનું પ્રણમન કરાવવા ચાહે તો એ તારી ભૂલ છે. પોઈન્ટ સમજાય છે. તો એક ક્ષેત્ર અવગાહન સંબંધ, સંયોગ સંબંધ, અને ત્રીજો સંબંધ છે. કયો સંબંધ છે ત્રીજો? તો કે સંશ્લેષ સંબંધ. કર્મ, દ્રવ્ય કર્મ સાથે, જો શરીર સાથે એક ક્ષેત્ર અવગાહન સંબંધ, બાહ્ય સંયોગો સાથે સંયોગ સંબંધ, અને દ્રવ્ય કર્મ સાથે આત્માનો સંશ્લેષ સંબંધ છે. સંશ્લેષ સંબંધ કેમ કીધો? કારણ કે આ ભાવ પૂરો થઈ જશે ને આપણો, આ ભાવ જે છે મનુષ્ય ભાવ, આ ભાવ પૂરો થઈ જશે તો શરીર અહીંયા છૂટી જશે. આ ભાવ પૂરો થઈ જશે તો ઘર, કુટુંબ, પરિવાર અહીંયા ઉભા રહીને, સમજાય છે, આ આત્મા અહીંયાથી ચાલ્યો ગયો અને આ મૃતક શરીરને જોતા રહે છે, કઈ કરી નહીં શકે. એક દિન તેરા ગોરા તનિયે મિટ્ટી મેં મિલ જાયેગા, કુટુંબ કબીલા ખડા રહેગા, કોઈ બચા ન પાયેગા, કોઈ બચા ન પાયેગા, કહીં તો તુઝેકો પડેગા જાના, ઢૂંઢ લે ઠીકાના ચેતન, ઢૂંઢ લે ઠીકાના. તો આત્મા ચાલ્યો ગયો. તો ખરેખર આ બધા ટેમ્પરરી સંબંધ હતા. શરીર સાથે એક ક્ષેત્ર અવગાહન સંબંધ ટેમ્પરરી હતો, અમુક વર્ષો માટે હતો, સમજાય છે. હવે કર્મમાં આવશે બધી વાતો, કે આયુ કર્મનું ડિપાર્ટમેન્ટ છે, કે આત્મા અને શરીર ભેગા થયા, એક ક્ષેત્ર અવગાહન સંબંધ થયો, તો હવે કેટલો ટાઈમ રહેશે એ આયુ કર્મનું ડિપાર્ટમેન્ટ છે, એ આપણે જોશું, બરાબર છે. તો શરીર અને આત્મા સાથે કયો સંબંધ? એક ક્ષેત્ર અવગાહન સંબંધ. હું કેમ કહું છું? કારણ કે આપણે આ એક ક્ષેત્ર અવગાહન સંબંધમાં એકત્વ કરી બેઠા છે. ભેદ વિજ્ઞાન નહીં કરીએ, આ શરીર સાથે ભેદ વિજ્ઞાન નહીં કરીએ, આ ઘર, કુટુંબ, પરિવાર સાથે ભેદ વિજ્ઞાન નહીં કરીએ. એ પરદ્રવ્ય છે, હું એનાથી ભિન્ન છું, એ મારા દુઃખના અને સુખના કારણ નથી, આ શરીર મારું સ્વરૂપ નથી, હું એમાં કંઈ કરી શકવામાં સમર્થ નથી, એવું ભેદ વિજ્ઞાન નહીં કરીએ તો કાલે ઉઠીને કોઈ બીમારી આવી ગઈ, કોઈ એવી બીમારી આવી ગઈ કે શરીર આમથી આમ ન થઈ શકે, સમજ્યા, આમથી આમ હલી શકવામાં સમર્થ ન બને, અને આત્મા એમાં આકુળી ત્યારે નહીં થાય કે જયારે એને ભેદ વિજ્ઞાન કર્યું હશે, જયારે એને શરીર અને આત્માની ભિન્નતા સમજી હશે. આ ખાલી કહેવા માટેની વાત નથી, આ અંદરથી સ્વીકારવાની વાત છે, આ શ્રદ્ધાની વાત છે, આ બિલીફની વાત છે, આ માન્યતાની વાત છે, આ પ્રતીતિની વાત છે, આ વિશ્વાસની વાત છે. જે સંબંધ જે પ્રકારે છે એને એ પ્રકારે માનો, એમાં એકાદ ના કરો. અરે સહયોગ સંબંધ છે, અને સહયોગ સંબંધ એટલે ખરેખર એ સહયોગ નો વિયોગ નિશ્ચિત છે. એક ક્ષેત્ર આવતા સંબંધ એટલે સંબંધ નિયમ થી કાર આવતા છૂટવાનો છે, ફટાફટ થી આત્મામાંથી નીકળી જશે. વી હેવ સીન ના સો મેની પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ અને સો મેની પ્રેક્ટિકલ ઇન્સિડન્ટ ઇન અવર લાઈફ. વી હેવ સીન કે આત્મામાંથી નીકળી જાય છે અને શરીર રહી જાય છે, એ શરીર રહી જાય છે, આત્મા નીકળી જાય છે. તો એક ક્ષેત્ર અવગાન સંબંધ હતો, એ સંબંધ પૂરો થયો, એ સંબંધ પૂરો થયો અને આ ઘટના ઘટી ગઈ કે આત્મા નીકળી ગયો, શરીર રહ્યો. હવે આપણે શરીર પ્રત્યે કેટલું એકત્વ કરીએ છીએ, આખું જીવન આમાં કેટલું આપણે મમત્વ કરીએ છીએ, કેટલું આપણે કર્તૃત્વ કરીએ છીએ, કેટલું સ્વામિત્વ ભોક્તૃત્વ કરીએ છીએ, અને ખરેખર એના ફળમાં આપણે શું કરીએ છીએ. તો એવા દ્રવ્ય કર્મનો બંધ કરીએ છીએ જે દ્રવ્ય કર્મ સાથે આત્માનો સંશ્લેષ સંબંધ છે. જો શરીર અહીંયા રહી જશે, સહયોગ અહીંયા રહી જશે, ઘર કુટુંબ પરિવાર અહીંયા રહી જશે, પણ આત્મા અને કર્મનો સંશ્લેષ સંબંધ એટલે કીધો છે કે આત્મા સાથે કર્મ બીજા ભવમાં પણ આગળ કેરી ફોરવર્ડ થાય. એ ભવો ભવ સુધી આત્મા અને કર્મ કર્મ જે બાંધેલા છે, જ્યાં સુધી એનો ઉદય નહીં આવે, જ્યાં સુધી એ ઉદય આપીને ફળ આપીને ખરી નહીં જાય, ત્યાં સુધી એ આત્મા સાથે રહેશે, આત્મા સાથેનો સંબંધ રહેશે. ત્યાં સુધીનો સંબંધ છે એટલે એ સંબંધને સંશ્લેષ સંબંધ કીધો છે. એ સંબંધ થોડો વધારે ટાઈમ માટે પણ હોઈ શકે. આફ્ટર લિવિંગ ધ પ્રેઝન્ટ બોડી, આફ્ટર લિવિંગ ધ પ્રેઝન્ટ ભાવ, આફ્ટર લિવિંગ ધ પ્રેઝન્ટ ગતિ, એ કર્મ આત્મા સાથે કેરી ફોરવર્ડ થાય છે. અને કેટલાય ભાવ પછી એનો ઉદય આવી શકે ખબર નહીં. આપણે હમણાં જે કર્મનો ઉદય ભોગવી રહ્યા છે, જે આપણને આ કર્મના ઉદયમાં જે બધું મળ્યું છે, એ કેટલા પૂર્વના કયા ભવનો આ ઉદય છે એ આપણને નથી ખબર. તો ત્રણ પ્રકારના સંબંધ આપણે લીધા. પહેલા આપણે કર્મ કોને કહેવાય, તો કોઈ પણ દ્રવ્યની વિશિષ્ટ અવસ્થાને કર્મ કહેવાય. કર્મના કેટલા પ્રકાર છે, તો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, ન કર્મ. ભાવ કર્મ એટલે રાગ દ્વેષના પરિણામ, દ્રવ્ય કર્મ એટલે કારમાન વર્ગના જે કર્મ રૂપે પરિણમિત થઈને આત્મા સાથે બંધાય છે, દ્રવ્ય કર્મ. અને ખરેખર લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે કર્મ ખરેખર કર્મ સાથે બંધાય છે, જે ઓલરેડી કર્મ બાંધેલા છે એની સાથે આવીને કર્મ બંધાય છે. આત્મા તો ખાલી શું કહેવાય છે, ઉપચાર થી બંધાયેલો કહેવાય છે. આપણે એની માટે ઉદાહરણ લીધું હતું કે ગાય કે બકરી કે પછી ભેંસના ગળામાં દોરી બાંધી હોય તો દોરી દોરી સાથે બંધાય છે, એનું ગળું બંધાઈ ગયું એટલે હવે એટલા ટાઈમ સુધી એ હવે ક્યાંય જઈ નહીં શકે, એ બંધાઈ ગયો. એટલે માટે કર્મ બંધાયા એમ કહેવાય છે કે હવે જ્યાં સુધી ને કર્મનો ઉદય નહીં આવે ત્યાં સુધી આત્મા મુક્ત નહીં થઈ શકે. કેટલી સુપર થિયરી છે આ, આખું ઓટોમેશન છે, કમ્પ્યુટરાઇઝ થિયરી છે. આમાં ખરેખર કોઈ કાંઈ કરતું નથી, જીવ પોતાના પરિણામ કરે છે, કર્મ ઓટોમેટિક આવીને કારમન વર્ગના કર્મ રૂપે પરિણમી જાય છે, એ સત્તામાં રહે છે. કર્મ આવીને જયારે બંધાય પછી એ સત્તામાં રહે, સત્તામાં રહ્યા પછી એનો ઉદય આવે છે, ઉદય આવ્યા પછી એ નિર્જરા એટલે કે છૂટી જાય છે. આખી ઓટોમેશન છે, આખી થિયરી, આખી સિસ્ટમ ઓટોમેશનમાં ચાલે છે, સમજાય છે. તો ત્રણ પ્રકારના આપણે સંબંધ જોયા, દ્રવ્ય કર્મનું સ્વરૂપ જોયું, ભાવ કર્મનું સ્વરૂપ જોયું, ન કર્મનું સ્વરૂપ જોયું. ત્રણ પ્રકારના કર્મના ભેદ જોયા, એમાંથી આપણે ચાર વાત શીખ્યા અને ત્રણ પ્રકારના સંબંધ જોયા. ત્રણ પ્રકારના સંબંધ અલગ ટોપિક છે અને કર્મના ત્રણ પ્રકાર છે અલગ. કયા કયા? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ. અને ત્રણ સંબંધમાં કયા સંબંધ જોયા? સહયોગ સંબંધ, એક ક્ષેત્ર અવગાન સંબંધ અને સંશ્લેષ સંબંધ. કર્મ દ્રવ્ય કર્મ સાથે આત્માનો સંશ્લેષ સંબંધ છે, કારણ કે એ કેરી ફોરવર્ડ થાય છે. આજે બાંધેલા કર્મ આપણે નેક્સ્ટ કેટલા ભાવ સુધી આગળ લઈ જશું, પછી એનો ઉદય આવશે, પછી એ ઉદયમાં આવીને એનું ફળ આપીને શું થશે, તો કે એનું ફળ આપીને ખરી જશે. તો આ રીતે આપણે ચાર ટોપિક જોયા હમણાં, બરાબર છે. હવે પાંચમો પોઈન્ટ, ચાર ટોપિક થઈ ગયા, આ ત્રણ પ્રકારના સંબંધની ચર્ચા, એમાં ઘણો વિસ્તાર છે એટલે ખરેખર આમાં બહુ હું તમને પોઈન્ટ આપું છું, પછી એના પર વિચાર અને એપ્લિકેશન તમારે કરવાનું છે. મારું મારે કરવાનું છે, તમારું તમારે કરવાનું. ભેદ વિજ્ઞાન કરવું પડશે, તેનાથી દ્રવ્ય કર્મના ઉદયથી, એમાં મળેલી સામગ્રીથી, એમાં પ્રાપ્ત થયેલા શરીરથી. શરીરને અલગ કેમ લીધું? કારણ કે આ રૂમાલ પ્રત્યે મને એટલું બધું એકત્વ નથી જેટલું મને આ શરીર પ્રત્યે. આ ખોવાઈ જાય તો ઠીક છે, ચલો ઠીક છે, બીજો આવી જશે. સમજાય છે, ખ્યાલ આવે છે? પૈસા પણ ચોરાઈ ગયા, ઠીક છે, કમાઈ લેશો. ધંધો બંધ થઈ ગયો, ઠીક છે, ચલો બીજો ચાલુ કરજો. એમાં સ્ટીલ યુ નો લાઈક વી કેન ડીલ. બટ જયારે આ શરીરમાં કઈ થાય છે, જયારે એમાં આપણી ઈચ્છાથી વિરુદ્ધ કાંઈ પણ થાય, તો અંદરનો આત્મા કેવો થઈ જાય છે? તો કે આકુરિત વ્યાકુરિત થઈ જાય છે. અને એ આકુરતા વ્યાકુરતાનું નામ ભાવકર્મ છે. આઈ વોન્ટ કે ઈચ એન્ડ એવરી પર્સન હુ ઇઝ લિસનિંગ શુડ બી વેરી ક્લિયર ઇન ધ કોન્સેપ્ટ અબાઉટ વોટ વી આર ટોકિંગ. એટલીસ્ટ યુ નો યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ ભાવ ઓફ ઇટ. ઇટ્સ ઓકે ઇફ યુ ડોન્ટ રિમેમ્બર ધ ડેફિનેશન, યુ ડોન્ટ રિમેમ્બર એવરીથિંગ, ઈચ એન્ડ એવરી વર્ડ, દેટ ઇઝ નોટ એક્સેપ્ટેડ એક્સપેક્ટેડ કે તમે બધું યાદ રાખો. પણ એટલું તો એક્સપેક્ટેશન છે કે તમે એનો ભાવ સમજો. આજે કેમ આટલા ગુરુદેવજીના હજારો પ્રવચનમાં આ ભેદ જ્ઞાનની વાતો આવી છે? મને કહો, કેમ આવી છે? આજે દ્રવ્ય કર્મથી ભેદ જ્ઞાન કેમ કરાયું છે? આજે નો કર્મને તારું સ્વરૂપ નથી એમ કેમ કીધું છે? આજે આ સંયોગ એ તારા નથી, તું એનો કરતા નથી એમ કેમ કીધું છે? કારણ કે કાલે ઉઠીને એમાં કઈ ફેરફાર થઈ જશે, તારી પાસે ભેદ જ્ઞાનનું બળ નહીં હોય, સાચી કહું છું, ઉભા નહીં રહી શકીએ. આપણામાં એટલી સામર્થ છે કે 700 મુનિરાજ ઉપર જે ઉત્સર્ગ કાલે દૂર થશે, રક્ષાબંધનનો પર્વ છે ને, રક્ષા થશે ને, બોલો ખ્યાલ આવે છે? તો એ 700 મુનિરાજ ઉપર 8-8 દિવસથી જે ઉત્સર્ગ થઈ રહ્યો છે, મેં આજે સવારના બેઠા બેઠા કેટલા કહું તમને, 25 મુનિરાજ અને એટલી બધી સતીઓ જ્ઞાની ધર્માત્માના નામ લેકર એના ઉપર ઉપસર્ગ થયા છે. કેટલા મુનિરાજો ઉપર? દેશભૂષણ કુલભૂષણ મુનિરાજ, ગટસુકુમાર મુનિરાજ, હું ખાલી નામ બોલું છું. અને એક એકની સ્ટોરી લઈને એક એકની સાથે ઘટેલી ઘટના ઉપર ચર્ચા કરીએ તો આપણને બળ આવે. આ બધા આપણા હીરો છે, આ ખરેખર આપણા આદર્શ છે. આજે ક્યાંથી આવ્યું એ બળ બોલો? દ્રવ્ય કર્મ, ન કર્મ અને ભાવ કર્મથી ભેદ જ્ઞાનનું બળ અંદરમાં પોતાના આત્માના આશ્રયથી આવ્યું છે. આજે કેવી રીતના 8-8 દિવસ સુધી ઉભા રહી શક્યા હશે? બોલો, ભયંકર ઉપસર્ગ થઈ રહ્યો છે. પાંડવોનું નામ લખ્યું, સુકુમાર મુનિરાજ, સુકૌશલ મુનિરાજ, ગટસુકુમાર મુનિરાજ, પાર્શનાથ મુનિરાજ. તમે વિચાર કરો, લખવા બેસો તો મોટું લિસ્ટ બનશે. પોઈન્ટ સમજાય છે? યશોધર મુનિરાજ, કેટલા મુનિરાજ, 5-5 પાંડવ, કેટલા મુનિરાજ ઉપર કેવા ભયંકર ઉપસર્ગ થયા, ઘાણીમાં પીલી દીધા. પોઈન્ટ સમજાય છે? આકાશમાંથી ઉપર પર્વત પરથી ફેંકા, કેટલું કેટલું થયું. પરંતુ એ દ્રવ્ય કર્મ નો ઉદય હતો, એ નો કર્મમાં ઉપસર્ગ થયો અને હું એનાથી ભિન્ન છું એવો પોતાના ચૈતન્ય આત્માનો વિશ્વાસ હતો, તો એ તમે રાગ દ્વેષના પ્રણામ ન થયા, પરંતુ વીત રાગ તાની અંદરમાં પ્રણતિનો જન્મ થયો. એ ભેદ જ્ઞાનનું બળ છે. આ પ્રક્રમ કેમ લીધો આપણે? દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મની ચર્ચા આટલી બધી કેમ કરીએ છીએ? કારણ કે ભેદ જ્ઞાન કરવું પડશે. જો ત્રણે વચ્ચેના ડિફરન્સ પણ ઘણા બધા મેં લખ્યા છે, જો તમને લોકોને કહું, 2-4 પોઈન્ટ કહું. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ, દ્રવ્ય કર્મ ને ભાવ કર્મ ને નો કર્મ તમે બનાવી શકો. દ્રવ્ય કર્મ, નો કર્મ ને ભાવ કર્મ, યા તો ભાવ કર્મ, દ્રવ્ય કર્મ, નો કર્મ. ભાવ કર્મ એ વિભાવ ભાવ છે અને દ્રવ્ય કર્મ, નો કર્મ એ પરદ્રવ્ય છે. પોઈન્ટ પકડજો, દ્રવ્ય કર્મ, નો કર્મ એ પરદ્રવ્ય છે. અને પરદ્રવ્યથી આજે મારે ભેદ વિજ્ઞાન કરવું એ મારું કર્તવ્ય છે. એ પરદ્રવ્યમાં જે મળ્યું ઉદય પ્રમાણે, એમાં જે મળ્યું એ ઉદય પ્રમાણ મળ્યું છે. એ મારા સુખના કારણ ને મારા દુઃખના કારણ નથી એનો વિશ્વાસ કરવાનો. આજે સંયોગ છે, આજે ટેમ્પરરી છે, આજે સંબંધ નાશવાન છે, એ સંબંધ ક્ષણિક છે, એ થોડા ટાઈમના સંબંધ છે એવો વિશ્વાસ કરીને એનાથી ભેદ વિજ્ઞાન કરવાનું છે. એટલે માટે એનું સ્વરૂપ બતાવ્યું છે, કારણ કે આપણે એમાં અભિન્નતા કરી બેસીએ છીએ, આપણે એમાં પોતાપણું કરી બેસીએ છીએ. આપણને અહંકાર, મારો કર્મનો ઉદય, મારો પુણ્યનો ઉદય, મારો સાતાનો ઉદય, મારા પૈસા, મારું નામ, મારી ઇજ્જત, મારી આબરૂ, મારું સ્ટેટસ, મારું ઘર, મારી ગાડીઓ, મારો ધંધો, મારો વ્યાપાર, મારા પૈસા, મારું આ, મારા દાગીના, મારા આભૂષણ, જોઈ જોઈને એમ થાય મારું છે, મારું છે, મારું છે, સારું છે, સારું છે, સારું છે. બોલો, આજે ભેદ વિજ્ઞાનના અભાવમાં આપણે કેવા એમાં લુપ્ત થઈ જઈએ છીએ. અને એમાં કાલે ઉઠીને કઈ ફેરફાર થયો તો તમે કે આવું બધું કેમ બોલો છો? સારું સારું બોલો ને, બરાબર છે કે નહીં? આવું કેમ અશુભ અશુભ બોલો છો? સારું બોલો ને. અરે સારું ને ખરાબ ની વાત નથી, ફેક્ટ ઇઝ ફેક્ટ, કાયમ રહેવાનું છે. લોજિક થી તમે વિચાર કરો ને કે જે દાગીના, જે આભૂષણ, જે ઘર, કુટુંબ, પરિવાર, જે શરીર આપણને ઉદય પ્રમાણ મળ્યું છે, કાયમ રહેવાનું છે. પહેલો જ ક્વેશ્ચન હું તમને પૂછું છું, પહેલો જ ક્વેશ્ચન પોતાને પૂછું છું, તમને પૂછું છું, કાયમ રહેવાનું છે, એકરૂપ રહેવાનું છે, હંમેશા રહેવાનું છે, એકરૂપ રહેવાનું છે, સેમ રહેવાનું છે, આપણી ઈચ્છા અનુસાર પરણવાનું છે, આપણા આધીન છે, આપણે એના કરતા છે, આપણે એના ભોગતા છે, આપણે એમાં કંઈ કરી શકીએ છીએ, આપણી કોઈ સામર્થ્ય છે, આપણો કોઈ અધિકાર છે, બોલો, આન્સર આપો. તો એટલા આચાર્ય દેવ આ ભેદ જ્ઞાન કરે છે કે જોયે છે કે ઓહો હો હો, આ સંસારી જીવો તો આ નો કર્મમાં તો આપણે કહીએ ને કે કેવા લીન થઈ ગયા છે. આખો દિવસ પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવામાં આખો દિવસ, આ મારું આ મારું, હવે આ ભોગવો, હવે આ જોવો, હવે ખાઓ, હવે સુઈ જાઓ, હવે ઉભા થાઓ, હવે આમ કરો, હવે આમ કરો, હવે ફરવા જાઓ, હવે ઘરમાં આવો, હવે આમ કરો, હવે આમ કરો, નિરંતર નો કર્મમાં અને નિરંતર દ્રવ્ય કર્મમાં રચ્યા પચ્યા છે અને નિરંતર ભાવ કર્મ કરે છે. તો એ દ્રવ્ય કર્મ નો કર્મ ને ભિન્ન કીધા અને ભાવ કર્મ ને તારા અંદરમાં ઉત્પન્ન થતો વિકાર કીધો. આજે એ વિકાર દુઃખનું કારણ છે, એ ભિન્ન દ્રવ્ય દુઃખનું કારણ નથી. ગમે તેટલું હોય ચક્રવર્તી પાસે આમ છોડીને ચાલ્યા જાય છે. ભાવ કર્મ તૂટે છે, રાગ તૂટે છે, પરિણામ અંદરમાં તૂટે છે, વૈરાગ આવે છે તો બધું આમ છોડીને ચાલ્યા જાય છે. અરે નિશંકપણે આઠ દિવસથી સાતસો મુનિરાજ ઉભા છે, અકંપનાચાર્યની સાતસો મુનિરાજ ઉપર ઉપસર્ગ થઈ રહ્યો છે અને અંદરમાં ભેદ જ્ઞાન ચાલે છે કે ઉપસર્ગ થઈ રહ્યો છે આ નો કર્મમાં, ઉપસર્ગ થઈ રહ્યો છે દ્રવ્ય કર્મના ઉદયના કારણે અને અંદરમાં હું ચૈતન્ય તત્વ ઉપસર્ગથી ભિન્ન છું એવો પોતાના આત્માના આશ્રયથી અકંપ પરણતી દ્વારા સાતસો મુનિરાજ, અકંપનાચાર્યની સાતસો મુનિરાજ આઠ આઠ દિવસથી ઉભા છે. શું નહીં થતું એ બોલો. આખું યજ્ઞ કર્યું છે, સમજાય છે? દ્રશ્ય યાદ કરો, તમે ફોટો જોયો હશે કે ચારે બાજુ અગ્નિ, ચારે બાજુ એક બધા આપણે શું કહેવાય, ધુવા ઉડે છે, અગ્નિ છે, બધું છે. બોલો હવે જે કોર્નરના મુનિરાજ હશે એમની સ્થિતિ કેવી હશે? જે એકદમ કોર્નરમાં ઉભા છે એની સ્થિતિ કેવી હશે? સાતસો એ સાતસો સાથે ઉભા હતા ને, તો એ કોર્નરના ઉભા હશે એની સ્થિતિ કેવી હશે વિચાર કરો. પરંતુ કોઈ વિકલ્પ નહીં કે હું વચ્ચે વયો ગયો હતો, હું આમ વયો ગયો હતો, થોડું આમ અંદર વયો ગયો હતો, થોડું આમ વયો ગયો હતો, થોડા આમ ઉભો હતો, આમ બેઠો હતો, કોઈ વિકલ્પ નહીં. બોલો ભેદ વિજ્ઞાન ચાલે છે સેનાથી? દ્રવ્ય કર્મ ને ન કર્મથી. ભેદ વિજ્ઞાન ચાલે છે સેનાથી? ઉપસર્ગ કરતા એ મંત્રીઓથી. કોઈ દ્વેષ નથી, કોઈ રાગ નથી. વિષ્ણુકુમાર મુનિરાજ ઉપર કોઈ રાગ એ આવીને ઉપસર્ગ દૂર કરે છે તો એમના પ્રત્યે કોઈ રાગનો ભાવ નથી અને ઉપસર્ગ કરવા વાળા પ્રત્યે કોઈ દ્વેષનો ભાવ નથી. કેમ? કારણ કે ભેદ વિજ્ઞાનનું બળ છે, અભેદનું લક્ષ્ય છે. આ દ્રવ્ય કર્મ ન કર્મથી ભેદ વિજ્ઞાન કરવું પડશે. ખાલી સમજી લેશું, ઓકે, આઠ કર્મ, દ્રવ્ય કર્મ એટલે આઠ કર્મ, ન કર્મ એટલે શરીર, પરદ્રવ્ય અને એ બધું ન કરવું, એમ નહીં ચાલે. સમજીને ફીલ કરવું પડશે કે શરીર ન કર્મ છે તો પરદ્રવ્ય છે ને, એને હું મારું માનું છું, એ મારી ભૂલ છે. ભેદ વિજ્ઞાન કરવું પડશે વારંવાર વારંવાર, દિવસમાં હજારો વાર. એક આત્માથી ના અંદરમાં પોતાના આત્માની મહિમા આવે, પોતાના આત્માને આ બધાથી રહિત જોવે, એવું ઉપાડ અંદરમાં થાય, એવું પોતાના અસ્તિત્વનું ભાન થાય, પોતાની મહિમા આવે, પોતાના અનંત ગુણ શક્તિ અને સામર્થ્ય ભરેલા પોતાના સ્વભાવનું બહુમાન આવે. અંદરમાં જો તત્વની વાત સાંભળી અલગ છે અને અંદરમાં અભિપ્રાયનું ન પલટવું અલગ છે. સાંભળી સાંભળીને અભિપ્રાય નહીં પલટે ને અને સંતોષ થઈ જશે, અમે તો બહુ સાંભળ્યું, અમારું તો બહુ નોલેજ છે, અરે અમને તો બધું યાદ રહી જાય છે, કઈ સમજાય છે, અમે તો વર્ષોથી સ્વાધ્યાય કરીએ છીએ. તો શયોક્ષમ જ્ઞાનમાં, એ ધારણા જ્ઞાનમાં, એ ભાષા જ્ઞાનમાં, એ શબ્દ જ્ઞાનમાં એ કોઈ દમ નથી. ભાવભાષણ કેટલું થયું. આજે ચક્રવર્તી જેવી સંપદાની વચ્ચે બેઠા હો તો પણ આ બધું તને ભિન્ન લાગે છે કે નહીં તારા? આનાથી તું ન્યારો, અંદરમાં ચૈતન્ય તત્વ અનાદિ અનંત આ બધો સંયોગ છે અને તમે આવતા બધાનો વિયોગ થઈ જશે. યા તો આ બધું ચાલ્યું જશે અને યા તો તું અહીંયાથી ચાલ્યો જશે. ત્રીજું કોઈ ઓપ્શન હોય તો મને બતાવો, ત્રીજું ઓપ્શન હોય તો મને બતાવજો, મને લખજો, લખીને મોકલજો. ત્રીજું ઓપ્શન હોય તો યા તો પાપનો ઉદય આવશે તો આ બધું ચાલી જશે, યા તો આયુ કર્મનો ક્ષય થઈ જશે તો તું ચાલ્યો જશે. ત્રીજો ઓપ્શન હોય તો બતાવજો. કોઈ ને તમે ટેમ્પરરી સિદ્ધ કરી બતાવો તો આજે હું સર્વજ્ઞ પરમાત્મા નું શરણ છોડીને તમારા શરણ આવી જાઉં. ટેમ્પરરી ને પરમેનન્ટ બતાવો, બોલો. કોઈને પરમેનન્ટ બતાવો, શરીરને પરમેનન્ટ કરી બતાવો. અરે પરમેનન્ટ તો છોડો, એક સમયનું એનું પરમેનન્ટ તમે તમારી ઈચ્છાથી કરી બતાવો, કરી બતાવો. ચલો ચેલેન્જ આપું છું, દ્રવ્ય કર્મ જે આવી રહ્યો છે ઉદય, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી બતાવો. હા, તમારા હાથમાં દ્રવ્ય કર્મ ન કર્મનું પ્રણમન નથી, તમારા હાથમાં ભાવ કર્મ છે. એમાં જોડાવું કે ન જોડાવું એ તમારા હાથમાં છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગઈકાલે મારા રાતના સ્વાધ્યાયમાં યુએસના જે યંગસ્ટર્સ સાથે સ્વાધ્યાય કરું છું, એમાં એક કલાક બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા થયેલી. પર દ્રવ્યમાં ક્રમબદ્ધ લગાડજે, તારામાં પુરુષાર્થ લગાડજે. આજે કર્મનો ઉદય આવ્યો, ક્રમબદ્ધ હતું, આમ જ હતું, આમ જ થવાનું હતું. શરીરનું પ્રણમન થયું, ક્રમબદ્ધ લગાડજે. સમજો વાતને, પરદ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય લગાડજે અને તારામાં પુરુષાર્થ લગાડજે. સ્ટાર્ટિંગથી તારામાં ક્રમબદ્ધ પર્યાય નહીં લગાડતો, ને તો સ્વચ્છતા આવી જશે, પ્રમાદ આવી જશે. તારામાં પુરુષાર્થ લગાડજે. અરે મારા પુરુષાર્થની વાત છે કે હું એમાં જોડાવું કે ન જોડો, એ મારા હાથની વાત છે, એ મારો પુરુષાર્થ. આજે કોઈ કર્મના ઉદયનો તાકાત નથી કે મને રાગ દ્વેષ કરાવી શકે. કોઈ કર્મના ઉદયમાં ન કર્મમાં એવી સામર્થ નથી કે એ મારા અંદરમાં આવીને રાગ દ્વેષ ઉત્પન્ન કરાવી શકે. કોઈમાં તાકાત નથી. જાઓ આજે મારો પુરુષાર્થ નો અભાવ અને નબળાઈને વિપરીતતા છે, એટલે હું જોડાવું છું ને રાગ દ્વેષ કરું છું. પોઈન્ટ પકડ્યો? શું કીધું? પરદ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય લગાડજો, બહુ શાંતિ, બહુ શાંતિ મળશે. પરદ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાય લગાડવાથી શાંતિ મળશે અને પોતામાં પુરુષાર્થ લગાડવાથી અંદરમાં તત્વનો નિર્ણય દ્રઢ થશે. અંદરમાં તત્વનો નિર્ણય શું થશે? દ્રઢ થશે. પોતામાં પુરુષાર્થ લગાડશો ને તો જવાબદારી લાગશે, પોતામાં પુરુષાર્થ લગાડશો ને તો જિમ્મેદારી લાગશે, પોતામાં પુરુષાર્થ લગાડશો ને તો લાગશે કે મારા હાથમાં કાંઈ છે. હા, તારા હાથમાં છે, તારે કરવું છે ને કાંઈ, તારે કરવું છે ને કાંઈ, તો તું તારા ભાવનો કરતા છે. તું અંદરમાં આ ઉદયમાં જોડાય કે ન જોડાય એનો નિર્ણય કરવાવાળો તું છે. તું નિર્ણય કર કે હું આ શરીરના પ્રણમનમાં નહીં જોડાઉં, બીમારી આવી ગઈ હું નહીં જોડાઉં. તું નિર્ણય કર પ્રતિકૂળતા આવી હું નહીં જોડાઉં. ઘણી વાર એવું બને કે ઘણી બધી પ્રતિકૂળતા એક સાથે આવીને ઉભી રહી જાય. પગ લપસાઈ ગયો, સમજાય છે, સ્લીપ થઈ ગયા, ફ્રેકચર થઈ ગયું, સ્લીપ થઈ ગયા સાથે સાથે હાર્ટ બેસી ગયું, હાર્ટ એટેક આવી ગયો. એક્ઝામ્પલ છે, સ્લીપ થઈ ગયા અને માથામાં વાગી ગયું તો બ્રેન હેમરેજ થઈ ગયું, સમજાય ને, સ્લીપ થઈ ગયા. આટલું એક ખાલી ઉદય એક આપણે કહીએ ને કે સ્લીપ થઈ ગયા ને કેવો પાપનો ઉદય આવી જાય છે. બેઠા હતા, એકદમ બરાબર હતા, વ્યવસ્થિત હતા અને આટલું બધું એક સાથે આવી ગયું. કારનો એક્સિડન્ટ થઈ ગયો, એક ઈષ્ટનો વિયોગ પણ થઈ ગયો, પોતાને આટલું બધું વાગી ગયું, કાર ઠોકાઈ ગઈ, સમજાય ને, કેટલું બધું થઈ ગયું એક મિનિટમાં, કેટલું બધું થઈ ગયું. તો પાપનો ઉદય આવતા શું વાર લાગે છે? પુણ્યના ઉદયમાં પરિવર્તન થતા શું વાર લાગે છે? કોના અભિમાનમાં બેઠા છે આપણે? કોના આધારે બેઠા છે આપણે? બધું બરાબર છે, બધું બરાબર છે, બહુ સરસ, અમારે તો ખૂબ અનુકૂળતા, અરે ખૂબ રાજાશાહી છે, ખૂબ આમ છે, ખૂબ આમ છે, ખૂબ આમ છે. અરે એ ગાફિલ નિદ્રામાંથી ઉઠ, એ મો નિદ્રામાંથી જાગ, કારણ કે કર્મના ઉદય છે ભાઈ. પત્તાના મહેલ છે, આજે આ રીતે દેખાય છે, કાલે કોઈ સિનેરિયો અલગ હોઈ શકે, હોય શકે ભાઈ. મુનિરાજ ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે અને ઉપસર્ગ કરતા ક્યાંયથી આવીને ઉપસર્ગ કરવા માંડે છે, સિનારીઓ અલગ હોઈ શકે. પોઈન્ટ સમજાય છે? મને કહો, ગટસુકુમાર મુનિરાજ ઉપર ઉપસર્ગ થયો, એમના થવાવાળા સસરાએ એમના ઉપર ઉપસર્ગ કર્યો, મને કહો, ઉપસર્ગ કરવાવાળા તો આવ્યો, ઉપસર્ગ દૂર કોને કર્યો? ગટસુકુમાર મુનિરાજના ઉપસર્ગને દૂર કોને કર્યો? બોલો, દૂર કોને કર્યો? ગટસુકુમાર મુનિરાજ ઉપર જે ઉપસર્ગ થયો એને દૂર કોને કર્યો? દૂર કોને કર્યો? જે સગડી માથા ઉપર ગરમ ગરમ મૂકીને એ જે એમના સસરા હતા એ વયા ગયા, ઉપસર્ગ દૂર કોને કર્યો? અરે ભાઈ સાહેબ, ગટસુકુમાર મુનિરાજ ઉપર થયેલા ઉપસર્ગને દૂર કરવાવાળો કોઈ નહોતું આવ્યું. ઉપસર્ગ દૂર કરવાવાળો કોઈ નહોતું આવ્યું ત્યારે ઉપસર્ગ દૂર નહોતો થયો. પરંતુ એ ઉપર સગડી મુકાઈ અને જે શરીર બળી રહ્યું છે, અંદરમાં તપની અગ્નિ દ્વારા કર્મ બળી રહ્યા છે અને અંદરમાં પોતાના આત્મામાં લીન થઈને ગટસુકુમાર મુનિરાજ એ જ ભવમાં કેવળિયાની પ્રાપ્તિ કરીને એ જ ભવમાં મોક્ષ વયા જાય છે. ખરેખર ઉપસર્ગ દૂર કરવાવાળો કોઈ નહોતો આવ્યો. વિચાર કરો છો, આ કર્મના ઉદયના ખેલ છે. સીતાજીને તો કેટલું આમ પ્રાઉડ ફીલ થતું હશે ને પોતાના હસબન્ડ ઉપર. વાઇફ મસ્ટ બી ફીલિંગ સો પ્રાઉડ. વાય છ મહિના, છ મહિના રહ્યા ને સીતાજી લંકામાં, છ મહિના રહ્યા બરાબર છે ને, રાવણ ને ત્યાં છ મહિના રહ્યા. છ મહિના સુધી બે ભાઈ રામ અને લક્ષ્મણ બે ભાઈએ પત્નીને ત્યાંથી લાવવા માટે, સમજાય છે, છ મહિના સુધી રાવણની આખી સેના સાથે યુદ્ધ કર્યું. સો સો પ્રાઉડ શી મસ્ટ બી ફીલિંગ ફોર અર હસબન્ડ એન્ડ ફોર અર બ્રધર ઇન લો. સીતાજી મસ્ટ બી ફીલિંગ સો પ્રાઉડ કે આજે મને બચાવવા માટે, મને અહીંયાથી પાછું લઈ જવા માટે દે આર ફાઇટિંગ, ફાઇટિંગ અ બિગ બેટલ. બરાબર છે ને, કર્મના કેટલો પુણ્યનો ઉદય હતો ને સીતાજીનો, ઓફકોર્સ હતો. સીતાજીનો પુણ્યનો ઉદય એટલે તો રામચંદ્રજીને લડાઈ કર, છ મહિના સુધી ત્યાં રહ્યા અને લડાઈ થઈ અને પછી આવ્યા. પછી શું થયું, જે હસબન્ડ ઉપર પ્રાઉડનેસ આવતી હતી, પ્રાઉડ ફીલ કરતા હતા સીતાજી, આજે કર્મનો ઉદય બદલાયો તો એ જ હસબન્ડે પ્રેગ્નન્ટ અવસ્થામાં, ગર્ભવતી અવસ્થામાં એ જ હસબન્ડે ઘરમાંથી કાઢ્યું. વિચાર કરો, કર્મના ઉદયના ખેલ છે, એટલે કે જે વેદ વિજ્ઞાન કર, પુણ્યના ઉદયમાં ક્યારે પણ લેપા નહીં અને પાપમાં ઉદયમાં ક્યારે પણ ખેદ ખિન્નતા કર નહીં. ગુરુદેવશ્રીના વાક્ય કહું તમને, ત્રણ વાક્ય બહુ સરસ છે, ત્રણ વાક્ય ગુરુદેવશ્રીના, કર્મના ઉદયમાં નો કર્મ રૂપી સંયોગની તૃષ્ણા કરીશ નહીં. આપણો આખો વિષય દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મનો ચાલે છે. હવે જેટલો ચાલશે એટલો ચાલશે, નેક્સ્ટ ટાઈમ પૂર્વ થઈ જશે તો બીજું કઈક લેશું, આગળ કર્મમાં જ લેશું. સર આ એટલો ઇમ્પોર્ટન્ટ છે, આ ત્રણ ટર્મ્સ ઉપર આખી કર્મ થિયરી અને કર્મ ફિલોસોફી આધારિત છે. ધીસ ઇઝ અ બેઝ. તો શું કીધું ગુરુદેવજી, નો કર્મ રૂપી સંયોગની તૃષ્ણા કરીશ નહીં, તૃષ્ણા કરીશ નહીં, સંતુષ્ટિ રાખજે, સંતોષ રાખજે. પૂર્વના કર્મના ઉદયમાં જે મળવાનું હશે ઉદય પ્રમાણ મળશે, કારણ કે ઉદય સે જ્યાદા ઓર સમય સે પહેલે કિસી કો કુછ ભી નહીં મિલતા હૈ. સમજાય છે, નો કર્મ રૂપી સંયોગની તૃષ્ણા કરીશ નહીં. પછી શું કીધું, દ્રવ્ય કર્મથી ડરીશ નહીં, દ્રવ્ય કર્મથી ડરીશ નહીં. એની ચર્ચા કરશું આપણે, જોરદાર ચર્ચા આવશે કર્મની. તો એક એક વાક્ય હું સાંભળું ને તો મને એમ થાય કે શું છે, એક એક વાક્યમાં કેટલી ગંભીરતા. દ્રવ્ય કર્મથી ડરીશ નહીં, જેમ 700 મુનિરાજ ડર્યા નહીં. માતાજીની જન્મજયંતિ આવે છે ને 107મી, બોલો માતાજી, ગુરુદેવ શ્રી, કૃપાળુ દેવ, ટોડરમાજી સાહેબ, બનારસી દાસજી, ભૈયા ભગવતી દાસજી, ગોપાલદાસજી બરૈયા, સમજાય છે, દોલતરામજી, કે જેટલા જ્યારે ધર્માત્મા થયા, જે પણ બારમાં ઉદય આવ્યો શારીરિક, જે પણ બારમાં સામાજિક, ગમે તે આર્થિક પારિવારિક, ઘણા જ્ઞાનીઓના જીવનમાં તો આર્થિક પારિવારિક શારીરિક તમે જુઓ બધી સમસ્યા એક સાથે અને સમ્યક દ્રષ્ટિ ભેદ જ્ઞાન ચાલે છે. આર્થિક સમસ્યા એ મારી સમસ્યા નથી, એ પૈસા આવા જવા એ મારી સમસ્યા નથી. શારીરિક સમસ્યા, ઓહો હો, શરીર તો હું છું જ નહીં. અને પારિવારિક સમસ્યા, ઓહો, એ તો સંયોગ સંબંધ છે. શરીર સાથે, ઓહો, એ તો એક ક્ષેત્રાવગાન સંબંધ છે. અને કર્મનો ઉદય, ઓહો, એ તો સંતરે સંબંધ છે. આ તો બધા નાશવાન સંબંધ છે, આ તો આવીને ખરી જશે. અરે કર્મનો ઉદય આવ્યો, ઓહો હો, હું તો એ કર્મ, જ્ઞાની કહે છે, હું તો એ કર્મના ઉદયને ખૂબ ધન્યવાદ આપું છું કે મારા નિર્જરામાં કારણ બને. એ કર્મના ઉદયમાં જે બનતી પરિસ્થિતિઓ છે એનાથી હું ભેદ જ્ઞાન કરીને સાચી નિર્જરા કરવામાં સમર્થ થાઉં છું. ઓહો, અરે એ તો મારો મિત્ર છે. તો શું કીધું, નો કર્મ રૂપી સંયોગની તૃષ્ણા કરીશ નહીં, દ્રવ્ય કર્મથી ડરીશ નહીં, અને ભાવ કર્મ કરીશ નહીં, અને થઈ જાય તો એનાથી પણ ડરીશ નહીં, એનાથી પણ ભેદ જ્ઞાન કરજે. આજે આપણે ભેદ જ્ઞાન શીખ્યા, દ્રવ્ય કર્મથી ભેદ જ્ઞાન, ન કર્મથી ભેદ જ્ઞાન, અને ભાવ કર્મથી પણ ભેદ જ્ઞાન. કારણ કે વિભાવ પણ મારું સ્વરૂપ નથી. હા, એ વિભાવનો હું કરતા છું, પરંતુ ખરેખર મારું સ્વરૂપ નથી. અજ્ઞાનતામાં એ વિભાવ ઉત્પન્ન થાય છે, અને વિભાવ પણ ખરેખર મારું સ્વરૂપ નથી. તો ત્રણેયથી ભેદ વિજ્ઞાનની કળા ગુરુદેવ શીખડાવે, દ્રવ્ય કર્મ, ન કર્મ, ભાવ કર્મ. આ એક સાયકલ છે, અને સાયકલને બ્રેક કરવાની તાકાત તારામાં છે. એ સાયકલ ઉભું કરવાની તાકાત તારામાં છે, તો એને બ્રેક કરવાની તાકાત તારામાં છે. દ્રવ્ય કર્મમાં કાંઈ નહીં કરી શકે, આવતા ઉદયમાં કાંઈ નહીં કરી શકે, ન કર્મમાં કાંઈ નહીં કરી શકે, પરંતુ એમાં જોડાવું કે ન જોડાવું એ તો મારા પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ તારા હાથમાં છે, અને પરદ્રવ્યમાં શું કીધું, ક્રમબદ્ધતા લગાડજે, અને પોતામાં પુરુષાર્થ લગાડજે. પોતામાં ક્રમબદ્ધતા નહીં લગાડતો, ઇનિશિયરી નહીં લગાડતો. સ્ટાર્ટિંગમાં અંદરમાં એ પરદ્રવ્યનું કર્તૃત્વ તોડવા માટે આચાર્ય દેવ કહે છે કે એમાં જોડાવું કે ન જોડાવું એ તારા હાથની વાત છે. બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત આપણે ભણ્યા. શું ભણ્યા? આજે પૂરું કરું છું, ટાઈમ થઈ ગયો. બહુ ઇમ્પોર્ટન્ટ વાત ભણ્યા કે પોતામાં પુરુષાર્થ પરદ્રવ્યમાં ક્રમ બનતા. કોઈએ કાંઈ કીધું તો એના એ સમયે ભાષા વર્ગણાનું પ્રણમન એ જ પ્રકારે હતું, હું એમાં જોડાવું કે ન જોડાવું એ મારા હાથની વાત છે. અરે આપણે આપણે છે ને ઘણી વાર તો એટલા આપણે કહે ને બહુ સિલી રીઝન માટે દુઃખી થતા હોય. આએ મારી વાત કટ કરી નાખી, સમજાય છે? આએ મારી વાત કટ કરી નાખી. હવે શું કે છે? વાત એટલે મારી વાત એટલે મારી ભાષા, મારા શબ્દો. આએ મારા શબ્દો કટ કરી નાખ્યા. હવે ભેદ જ્ઞાન કર કે શબ્દ ક્યાં જશે. અકાઉન્ટ બનાવો, અકાઉન્ટ એ શબ્દ કયા ખાતાની એન્ટ્રીમાં જશે. વિચ અકાઉન્ટ ધ એન્ટ્રી વિલ ગો ઇન વિચ અકાઉન્ટ. શબ્દની એન્ટ્રી કયા અકાઉન્ટમાં જશે? તો કે શબ્દની એન્ટ્રી જશે નો કર્મમાં. હવે નો કર્મ એ શબ્દનું પ્રણમન છે. અને આપણે માનીએ છે મારી વાત કટ કરી, આપણે માનીએ મારી વાત આએ સાંભળી તો સાંભળી એના પ્રત્યે રાગ થાય, વાતને કટ કરી એના પ્રત્યે દ્વેષ થાય. હવે તું આવા ભાવ કર્મ કરીને ક્યાં જઈશ? સમજાય છે? ખ્યાલ આવે છે? તો એ રીતની આખી વાત છે. તો આ રીતે આપણે થોડી ચર્ચા દ્રવ્ય કર્મ, નો કર્મ, ભાવ કર્મ, સંયોગ સંબંધ, એક ક્ષેત્ર અવગાન સંબંધ, સંશ્લેષ સંબંધ, પછી ઘણા સંબંધ છે આત્માની પર્યાય સાથે અનિત્ય તાદાત્મય સંબંધ, આત્માના એના ગુણો સાથે નિત્ય તાદાત્મય સંબંધ. પોઈન્ટ સમજાય છે? સ્વસ્વામી સંબંધ, ઘણા બધા સંબંધોની ચર્ચા. પણ હમણાં તો આપણે જે પ્રકરણ ભણી રહ્યા છે એમાં આપણે સંયોગ સંબંધ, એક ક્ષેત્ર અવગાન સંબંધ અને સંશ્લેષ સંબંધ આપણે ભણ્યા. એટલે ખરેખર તો આપણે આપણા ભાવ કર્મથી ડરવું જોઈએ કે એક સમયના ભાવ કરીને જે આપણે કર્મો બાંધીએ છે એનો ઉદય કેટલા ટાઈમ સુધી આગળ આવી શકે, એનું ફળ ભોગવવું પડશે. એકલાએ રખડવું પડશે, કોઈ સાથે આવવાનું નથી. એટલે ખરેખર આ પ્રકરણ ભણવામાં આપણે એટલો બધો ઉત્સાહ રાખીએ, ગંભીરતાથી આ પ્રકરણને આપણે સમજીએ અને દ્રવ્ય કર્મ, નો કર્મ અને ભાવ કર્મથી ભેદ વિજ્ઞાન કરીએ. અને એટલે ગુરુદેવ શ્રી કહે છે ભાવ કર્મ કરીશ નહીં અને થઈ જાય તો ડરીશ નહીં. સમજાય છે? ખરેખર તો કરીશ જ નહીં, સ્વભાવના આશરે એટલો રાખજે કે કરીશ નહીં. એવી મંગલ ભાવના સાથે હમણાંની વાત પૂરી કરું છું. નિજ નિધિ નિજ મે બતાઈયા આનંદ ઉપકારી, ઉસકે લિયે જિન વાણી માત વંદના શત વાણી, વંદના શત વાણી. અને કાનમે નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માતનો જય હો. અમત્વના આનંદ ઉપકારી કાન ગુરુ દેવનો જય હો. માતાજીની જન્મ જયંતિ મોત 107મો જન્મ જયંતિ મહોત્સવનો જય હો. અકંપનાચાર્ય આદિ 700 મુનિરાજોનો જય હો. વાત્સલ્ય અંગમાં પ્રસિદ્ધ થનાર વિષ્ણુકુમાર મુનિરાજનો જય હો. સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જય ઇન્દ્રમનો જય હો. જય જિનેન્દ્ર બધાને.